તારીખ 29/3/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 751 અને 752 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 343 કર્તવ્ય છે તો એનું કારણ પણ આદરણીય છે એમ કહેવા માટે આગળના બે પ્રશ્નની વાત કરી. સંક્ષિપ્તમાં પહેલું પગથિયું છે સત્પુરુષની વચનમાં પ્રતીતિ હોવી, એમની આજ્ઞાની અપૂર્વ રુચિ હોવી, પ્રછંદ નિરોધપણે તેની ભક્તિ હોવી એ પ્રથમ સંકેત છે. અથવા એવું ન હોય ત્યાં સુધી, એ પ્રકારના પરિણામ ન હોય ત્યાં સુધી કોઈ જીવને સમ્યક દર્શનના કારણનું કારણ પણ પ્રાપ્ત નથી. એમ સમજવા યોગ્ય છે કે જો આ પ્રકારના સત્પુરુષ પ્રત્યેના અને તેમના વચનો પ્રત્યેના પરિણામ ન હોય તે જીવને સ્વરૂપની ઓળખાણ થવાની કોઈ સંભાવના નથી, અને સ્વરૂપની ઓળખાણપૂર્વક સમ્યક દર્શન પ્રાપ્ત થવાની કોઈ પરિસ્થિતિ નથી. અર્થાત તે જીવ સમ્યક દર્શનથી ઘણો દૂર છે. તે જીવ સમ્યક દર્શનથી ઘણો દૂર છે. બીજું પદ છે સ્વરૂપની ઓળખાણનું. અનુભવ અંશ ઉપરથી એટલે કે વેદન અંશ ઉપરથી અનુભવ અંશ, અનુભવ કહો વેદન કહો બંને એક અર્થ છે. જ્ઞાનના જ્ઞાન વેદનના અંશ ઉપરથી પરમાર્થની એટલે સ્વભાવની સ્વભાવના સામર્થ્યનો વિશ્વાસ આવવો, પ્રતિતિ એટલે અહીંયા વિશ્વાસ ઉત્પન્ન થવો. જેમ પર પદાર્થમાં સુખનો વિશ્વાસ છે એમ નીર પદાર્થમાં સુખનો વિશ્વાસ હોવો, એવું ઓળખાણ થતાં જે વિશ્વાસ આવે અને અનુભવથી ઓળખાણ થતાં વિશ્વાસ આવે એને સ્વરૂપનો નિર્ણય કહીએ, એને આત્માની ઓળખાણ કહીએ. એ સમ્યક દર્શનનું ખાસ કારણ છે. ઓળખાણ વિના મહિમા આવે છે. આત્મા જેટલો મહિમાવંત પદાર્થ છે, અનંત મહિમાવંત પદાર્થ છે, એનો યથાર્થ મહિમા એની ઓળખાણ હોય તો આવે, ઓળખાણ ન હોય તો અથવા સ્વરૂપની ઓળખાણમાં સ્વરૂપની કિંમત થાય છે, અને સ્વરૂપની કિંમત થાય છે ત્યારે જગતના અનાત્મ પદાર્થોની કિંમત ચાલી જાય. નિત્ર અનાત્મ પદાર્થોમાં જે મહિમા મહત્તા છે અને સુખનું કારણ જણાય છે એ કોઈ રીતે મટે નહીં. પોતાના સ્વરૂપમાં અનંત સુખ છે એવું ભાષ્યા વિના સ્વરૂપનું આકર્ષણ એકાગ્ર થવા માટે એનું સહજ ઉત્પન્ન થાય. કૃત્રિમ મહિમા કરે એથી કોઈ સ્વરૂપની એકાગ્રતા થઈ શકતી નથી. ગમે તેટલા વિકલ્પ કરે સ્વરૂપ મહિમાના, તો પણ જ્યાં સુધી જ્ઞાનમાં એ પદાર્થ ન આવે, લક્ષ ઉપર એ પદાર્થ ન આવે, ત્યાં સુધી એની યથાર્થ મહિમા અથવા સહજ મહિમા એનો ઉત્પન્ન થતો નથી, અને ત્યાં સુધી એકાગ્રતા થતી નથી. બીજા પક્ષે જગતના પદાર્થોનો મહિમા છૂટતો નથી, આત્માનો મહિમા આવતો નથી, અને જગતના પદાર્થોનો મહિમા છૂટતો નથી. એ સંકેતનું ખાસ કારણ છે. ત્રીજું, નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ, તે સંકેતનો ત્રીજો પ્રકાર કયો છે? એ તો સંકેત સંકેત રૂપ જ છે પોતે, કે જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે એ સમ્યક દર્શનમાં સ્વરૂપની નિર્વિકલ્પ પ્રતીતિ કેવી હોય છે, કે નિર્વિકલ્પ સ્વાનુભવ છે એમાં જેવો પરમાર્થ આત્મા પરમ પદાર્થ જણાયો છે તેવો જ છું એવી જે પ્રતીતિ, એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. એ સમ્યક દર્શનને સમજાવવા માટે સમ્યક દર્શન થાય એના કેવા કેવા જ્ઞાનના પરિણામ હોય, કેવા કેવા વિવેકના પરિણામ હોય, કેવા કેવા પુરુષાર્થના પરિણામ હોય, બળ કેમ હોય દ્રષ્ટિ, કેવા કેવા આચરણના પરિણામ હોય, એમ બીજા બીજા ગુણો શાંતિના પરિણામ કેવા હોય, એવા બીજા આનુષંગિક પરિણામ એ વખતે હોય છે. અનંત ગુણ શુદ્ધ થાય છે, પણ આ મુખ્ય ગુણો છે, અને એ ગુણોના પરિણામના વર્ણન દ્વારા વિધિ નિષેધથી સમજાવવામાં આવે છે કે આવા ગુણ પ્રગટે એનાથી તમારા જે અવગુણો હોય એનો નાશ થઈ જાય, એવા અવગુણો એને ન હોય. અથવા દ્રવની અપેક્ષા એ લેવો તો દ્રવ શુદ્ધત્વ રૂપ નમે, અને રાગાદિ અશુદ્ધ ભાવ થાય તો તેનો નિષેધ થયા વિના અનેક પ્રકારે પછી સમ્યક દર્શનની જ્ઞાતિને દર્શાવવામાં આવે છે કે આવું આવું હોય ત્યાં સમ્યક દર્શનની જ્ઞાતિ હોય. કેમ કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન અવિનાભાવી છે, તો સમ્યક જ્ઞાનના પરિણામ સમજી શકાય છે. એ સમ્યક જ્ઞાનના પરિણામ દ્વારા એમ સૂચવી શકાય કે જો આ દિવસે સમ્યક જ્ઞાન આવું વર્તે છે તો એને સમ્યક દર્શન મુખ્ય દર્શાવવાનો જો કોઈ પરિણામ હોય તો તે નિર્વિકલ્પ પરમાર્થ સ્વાનુભવ છે. પોતાના આત્માનો અતિન્દ્રિય જ્ઞાનના પર્યાયમાં એ વખતે ચારિત્ર ગુણની પર્યાયના વિકલ્પનો ઉત્પાદ નથી, ઉત્પન્ન થવું બંધ થઈ જાય છે, એવો જે પ્રકાર છે અનુભવનો, તેને તે વખતે ત્યાં મિથ્યા દર્શન છે એનો અભાવ થઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એ મિથ્યાની પ્રકૃતિનો પણ ત્યાં ઉદય થાય છે. જયારે સુમિત દર્શન અને સ્વાનુભવ થાય ત્યારે અનંતાનંદ મંદિર અને મિથ્યાત્મની પ્રકૃતિનો અનુદય સાથે સાત પ્રકૃતિનો અનુદય થઈ જાય છે.
કારણ આદરણીય છે, કાર્ય આદરણીય છે, એટલે કારણ આદરણીય છે.
જેનું કાર્ય આદરણીય, જે કાર્ય આદરણીય છે તેનું કારણ પણ આદરણીય છે. અને એ કારણ કોઈ વાર નિમિત્ત રૂપ હોય તો પણ તેનો આદર કરવામાં આવે છે. જેમ કે સત્પુરુષ છે, ધર્મ પૂજ્ય છે, તો ધર્મના નિમિત્ત એવા સત્પુરુષ પણ પૂજ્ય છે. ધર્મ પૂજ્ય છે તો ધર્મના નિમિત્ત એવા સત્શાસ્ત્રો પણ પૂજ્ય છે. ધર્મ પૂજ્ય છે તો જેણે જેણે ધર્મની પ્રાપ્તિ કરી છે તે બધા પૂજ્ય છે. ધર્મ પૂજ્ય છે, ધર્મ પ્રવર્તા એવો એવા તીર્થંકર દેવાદિકની પ્રતિમા પણ પૂજ્ય છે. પ્રતિમા અને વાણી બંને પુદ્ગળાત્મક હોવા છતાં અને ચેતન તરફ ભાવ નમસ્કાર કરીને ચેતન તરફ ઢળવાનું હોવા છતાં પણ જૈન દર્શનમાં અહીં સુધી વિવેક કરવામાં આવે, વ્યવહારનો વિવેક નથી. આ પૂર્વ પર્યાય પણ વ્યવહાર જ છે ને, પૂર્વ પર્યાય પણ વ્યવહાર જ છે. હા, પહેલો પ્રકાર હોય ત્યારે હજી બીજો પ્રકાર ન હોય એવું બને ખરું, કેમ કે જે પહેલે પગથિયે ચડ્યો છે એ હજી બીજા પગથિયે નથી ચડ્યો, એમ બની શકે. આત્મપુરુષની વચનની પ્રતીતિ થઈ, આજ્ઞા રુચિ થઈ, ભક્તિ થઈ, એને હજી આત્માની ઓળખાણ ન થઈ હોય, બનવા જોગ છે, પણ થશે. એને જેને આત્માની ઓળખાણ થઈ હોય એને હજી સમ્યક દર્શન ન પણ થયું હોય, પણ થશે એને, એમ લેવું છે. કારણ પ્રગટ થયું છે તો હવે કાર્ય પ્રગટ થવાની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ, એમ કહેવું છે. એક ઓળખાણ છે ને એક અનુભવ છે, બીજામાં ઓળખાણ છે ને ત્રીજામાં અનુભવ છે. સ્વવિકલ્પ દશામાં સ્વરૂપ નિશ્ચય થાય કે જે અનુભવના કારણ રૂપે થાય એને અહીંયા વાત લીધી છે. સ્વરૂપ નિશ્ચય પ્રતિભાસ લક્ષ થવું, એમ કહેવું છે. સ્પષ્ટ અનુભવ અંશે એટલે વેદન અંશે, અનુભવનો અંશ ક્યાં છે? જ્ઞાન વેદનના અંશના આધારે શેના આધારે છે કે લક્ષણના આધારે છે. લક્ષણના આધારે લક્ષ થયું, એ લક્ષણ કયું છે? કે સ્વસંવેદનાત સિદ્ધિ, જ્ઞાન માત્ર સ્વસંવેદનાત સિદ્ધિ, સ્વસંવેદનથી ઓળખાય છે. જ્ઞાનમાં રહેલા જ્ઞાન વેદનથી એ ઓળખાય છે, અને ઓળખાય છે ત્યારે એમાં સ્મપણું આવે છે, માટે ત્યાં વેદનને સ્વસંવેદન કહેવામાં આવ્યું છે. બધું નિર્વિકલ્પ સ્વસંવેદન નથી લેવું છે, ધોત યોગ વાળું.
બીજાને ત્રીજાનો આમ સમય કેટલો રહેતો હશે?
કોઈ નિયમ નથી, કેમ કે પુરુષાર્થ નો તબક્કો છે એ બીજાથી શરૂ થાય છે.
બરોબર,
પુરુષાર્થ શરૂ થાય પછી વાર નથી લાગતી, એને છ મહિના બધુંમાં બધું કહ્યા છે. બીજા ને ત્રીજા વચ્ચે,
બરોબર,
પહેલા ને બીજા વચ્ચેનો કોઈ કાળ મર્યાદા નથી. કામ મર્યાદા નથી, એનું કારણ એ છે કે કોઈ જીવનું આયુષ્ય પૂરું થઈ જાય. હવે એને પૂર્વકર્મ કેવા હોય ને કેટલું આયુષ કઈ ગતિનું બાંધ્યું હોય એનો કોઈ નિયમ નથી. અને સંસ્કાર હજી પીડ્યા નથી, એનું કોઈ સમય બીજા કારણનો કોઈ નિયમ નથી. પણ દરેક જીવે આ વિષય પોતાના માટે વિચારવાનો છે, કોકના માટે વિચારવાનો નથી. વિષય તો પોતાના માટે વિચારવાનો કે મને પહેલું કારણ પ્રત્યુ છે તો હું બીજા કારણનો અધિકારી થયો. બીજા કારણનો અધિકારી થયો એને તો સમ્યક દર્શન પ્રગટવામાં કોઈ લાંબી વાર નથી. આ સુધી સાબિત
પહેલા કારણનો જે આજ્ઞારૂપ વાત, સત્પુરુષની આજ્ઞારૂપ જે વાત છે, બધા પ્રકારની આજ્ઞાઓ આવી.
હા, બધા પ્રકાર એટલે કેવા પ્રકાર, શંકા શું છે?
બધા પ્રકારની મતલબ કોઈ કોઈ પણ માર્ગ, કોઈ પણ પ્રકારના માર્ગદર્શન હોય,
પરમાર્થ નું તો હું માનું પણ વ્યવહાર ને તમારું ના માનું, એમ કેવું છે? પરમાર્થ ની વાત તમારે માની, વ્યવહાર ને નહીં માનું ભાઈ, વ્યવહાર ને મને ઠીક લાગશે તમારે, એમ કેવું છે? શું કેવું છે? મોટો પ્રાઇમ મિનિસ્ટર હોય, પ્રાઇમ મિનિસ્ટર ના દીકરા ની વેરે દીકરી આપી હોય, પોતે દીકરી નો બાપ લેવા, અને એનો માણસ ગાંજો ચીઠ્ઠી લઈને આવે, પણ એનો
વાણંદ
ચા પાણી નાસ્તો કર્યા વગર જવા દે, એનો અર્થ શું થાય? એનો વિશેષ આદર છે. એક વડાપ્રધાન હોય કે એક વેવાય હોય તો પણ એનો આટલો બધો આદર, તો ભગવાનનો, ભગવાન પુરુષનો કેટલો આદર, તો ભગવાન જ છે એનો, ભગવાન પુરુષનો કેટલો આદર, એમ નીકળે. કેવું પછી વચનમાં છે જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી, શું જ્ઞાનની પ્રાપ્તિ જેણે
ઈચ્છવી
તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું. ઈચ્છા શબ્દ વાપરો છે, આજ્ઞા શબ્દ નથી વાપરો. આજ્ઞાની ઈચ્છામાં શું ફેર છે? આજ્ઞામાં તો એમ કે તું આમ કર, ત્યારે ઈચ્છામાં તો એને એમ થાય છે કે મારી આવી ઈચ્છા છે, આદેશ નથી કાંઈ. જ્ઞાનીની ઈચ્છા એને વર્તવું, એમ જિનાગમ આદિ સર્વશાસ્ત્ર કહે છે. હું કહું છું એમ નહીં કહેતા, જિનાગમ ના સર્વશાસ્ત્રો આ વાત કરે છે. મેં જિનાગમ વાંચ્યા છે એમ કે પોતાની ઈચ્છા એ પ્રવર્તતા અનાધિકારથી રખડે, આટલી વાત હારે હાર લીધી છે. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એ, હવે ઈચ્છાને તારે આજ્ઞા સમજવી એમ કે છે, એની ભલે ઈચ્છા હોય પણ તારે આજ્ઞા સમજવી એમ કે છે, કે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા એ એટલે આજ્ઞા એ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. ચોખ્ખી વાત છે. પહેલું સંકેત બીજા સંકેત નું કારણ છે. ઠીક, જે પહેલી યોગ્યતા ઉત્પન્ન થઈ સત્પુરુષના વચનની પ્રતિથી આજ્ઞાની અપૂર્વ રુચિ, આજ્ઞાની અપૂર્વ રુચિ, બહુ જ લાગણી હોય એનો શું કે એના માટે આપણે અમારે ગુજરાતીમાં એ કહેવત છે, ભાઈ ઘરમાં એનો પડ્યો બોલ ઝીલાય છે. શું કહેવાય છે? મોઢામાંથી કોઈ વાત બહાર નીકળી ગઈ એટલે બોલ પડ્યો, નીચે નથી પડતો, ઝીલી લેવામાં આવે છે, ઉપાડી લેવામાં આવે છે. આ ઘરમાં આ વ્યક્તિનો પડ્યો બોલ ઝીલાય છે. માણસ હોય જેને આખા કુટુંબ માટે ઘણી વ્યવસ્થા કરી હોય અને ઘણું કર્યું હોય તો ભાઈ એના પ્રત્યે બહુ માને છે, અમને લોકોને એના પ્રત્યે ઘણું માને છે, એને કોઈ વાત અમે ઉઠાવતા નથી. ગરીબ માણસ હોય, વૃદ્ધ હોય તો પડ્યો બોલ ઝીલાય છે. આ તો સંસારમાં કુટુંબમાં આવું તો બને છે, આવા દાખલા બને છે. તો જ્ઞાની માટે કેટલું કે એનો બોલ નીચે પીડ્યો રહે, એ આ જ્ઞાની અપૂર્વ રુચિ બતાવતો. અને સ્વછંદ નિરોધ પણ એ ભક્તિ, ભક્તિની અંદર કોઈ સ્વછંદ નહીં. સ્વછંદ થવાનું શું કારણ બને છે? સામાન્ય રીતે એ જ્ઞાની પણ છદમસ્ત હોવાથી ચારિત્ર મોહના રાગ દ્વેષ મોહના પરિણામ અને રાગ દ્વેષ મોહના પરિણામ અનુસારની મન વચન કાયાની પ્રવૃત્તિ આટલું પ્રત્યક્ષ જોવામાં આવે. અને એ પ્રત્યક્ષ જોવામાં આવે ત્યારે કોઈ વાત એને ઠીક ન લાગે. શું આમ ન હોવું જોઈએ, અમને આમ ન કરવું જોઈએ. અધિકાર નથી, એ એનો સ્વછંદ છે અને એ પાત્રતાની ક્ષતિ છે, પાત્રતા વિરુદ્ધ છે. એક નિષ્ઠા આગળ લીધું છે, એનો છઠ્ઠો બોલ, એક નિષ્ઠા એ ભક્તિ હોય. એક નિષ્ઠા એ ભક્તિ હોય, તે જ જ્ઞાનીની આજ્ઞા એ વર્તી શકે છે, નેતર ન વર્તી શકે. લીધો છે છઠ્ઠો બોલ, સત્તર લીધો છે, વચનાવલી છે ને 200 નંબરની, એમાં એ વાત છે. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કોણ કરી શકે? જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠા નિષ્ઠાને બતાવવા માટે એક નિષ્ઠા એ તન્મનધનની આસક્તિનો ત્યાગ કરીને તન્મનધન ઉપરનું વજન છોડી દઈને તેની ભક્તિમાં જોડાયા. પછી તો બીજો પડખું લીધો છે કે જ્ઞાની કાંઈ એવું ઈચ્છતા નથી પણ મોક્ષાભિલાષીને કોને આત્માર્થ સંજોગનો લીધો? મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. એવી યોગ્યતામાં ન આવે ત્યાં સુધી જ્ઞાનીનો પારમાર્થિક ઉદ્દેશ એને પરિણમતો નથી. પરમાર્થનું માનવું ને વ્યવહારનું ન માનવું તો એને પરમાર્થ પરિણામ માનવો નથી. આ સુધી વાત છે. આ ગુપ્ત તત્વને જે આરાધે છે તે પ્રત્યક્ષ અમૃતને પામીને અભય થાય છે. એણે અમૃત પી લીધું, જા એને મરવાનો ભય નથી, બીજો ભય ક્યાંથી હોય? એમ કહે એટલે આ રહસ્ય છે એમ કહેવું છે. રહસ્ય ભક્તિ આને કહે છે. એક પોતાના આત્મહિત માટે ઉત્પન્ન થયેલી ભક્તિ કે જે ભક્તિને કારણે તે જીવના દર્શનનો એકદમ ગળી જાય છે. ગણિત એનું આ છે સીધું સાદું. આ ભક્તિ પાછળ ગણિત શું છે કે નિર્મોહ જેનો મોહ નાશ પામ્યો છે, જેણે દર્શન મોહનો નાશ કર્યો છે, એવા જીવને પ્રત્યે બહુમાન ઉત્પન્ન થતા બહુમાન કરનારનો દર્શન મોહ ગળવા માંડે. આ સીધું ગણિત છે એની પાસે. એ ગણિત દર્શન મોહનું ગણિત સૂક્ષ્મ હોવાથી એને રહસ્યમાં મૂક્યું, ગુપ્તતામાં મૂક્યું. આ તો કોઈને ખબર પડતી નથી કે આની પાછળ શું રહસ્ય છે. ઓઘ ભક્તિ એ પણ દર્શન મોહ ગળે તો ઓળખાણ પૂર્વકની ભક્તિ એ તો દર્શન મોહ ગળે એમાં કઈ કહેવાની જરૂર રહેતી નથી. પોતાનું દાપણ વધારે છે. અહીંયા આમ ન થવું જોઈએ, અહીંયા આમ થવું જોઈએ, અહીંયા આમ ન થવું જોઈએ. બસ આ સ્વચ્છંદ છે, બીજું કઈ નથી. આત્માનંદી સરેન્ડર શબ્દ વાપરતા હતા, એ તો ત્રણ વાત કહેતા હતા, એમાં એક સરેન્ડર શબ્દ વાપરતા હતા, સમર્પણ, સેક્રિફાઈસ, સરેન્ડર, એમ ત્રણ શબ્દ લીધા હતા. પણ સરેન્ડરનો તો ખ્યાલ છે એ જેને મૂક્યું, માથું જ મૂકી દીધું પછી વાત પૂરી થઈ ગઈ. એથી વધારે શું આગળ છે? જે સત્પુરુષ પ્રત્યે મસ્તક નમાયું એને માથું મૂક્યું પછી માથાથી વધારે મોંઘી ચીજ કઈ છે? માથા હાથે કઈ ચીજ વધારે ગણવી એની સાટામાં? એથી તો કોઈ વધારે નથી. માથું મૂક્યું છે ત્યાં તો
નો વોઇસ નો ચોઈસ.
ઓળખાણ કરવામાં તને વખત જાય એનો વાંધો નથી, પરીક્ષા કરવામાં વખત જાય એનો વાંધો નથી. માથું મૂક્યા પછી ગડબડ રહી તો તારો પત્તો નહીં લાગે. નથી તને ઓળખાણ થઈ કે નથી તને ભૂલ ભક્તિ લાગે. આ સીધી વાત. માથું નમાવ્યું ખરું કે નહીં? માથું અમથું નમાવાય ગમે ત્યાં. હા, એને માથું મૂક્યું આપણે કહીએ નાની ના ચરણમાં માથું મૂક્યું. મૂકું એટલે મૂક્યું, પછી એથી વધારે કોઈ ચીજ નથી. એ સ્વરૂપની ઓળખાણ થવાનું કારણ છે. નહીતર સ્વરૂપની ઓળખાણ ગમે એટલા સ્વરૂપ સંબંધીના શાસ્ત્રો વાંચવા સાંભળવા મળે તો પણ ઓળખાણ થાય. આ નિયમ છે, સિદ્ધાંત છે. કેમ કે દર્શન મોહ તીવ્ર છે. દર્શન મોહ તીવ્ર છે એટલે જ્ઞાનમાં મલિનતા છે. જ્ઞાનમાં મલિનતા છે એટલે જે પ્રતિભાસ આવવો જોઈએ જ્ઞાન દર્પણ ઉપર, પ્રતિબિંબ આવવું જોઈએ સ્વભાવનું, જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવનું પ્રતિબિંબ આવવું જોઈએ, એ જ નહીં આવે. એટલું જ્ઞાન મળી મળીને હોય છે, મેલું હોય છે. પહેલું સંકેત બીજા સંકેત નું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેત નું કારણ છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. વિતરાગ સર્વજ્ઞ તીર્થંકર દેવે આ ત્રણેય વાત માન્ય કરેલી છે. અમારા ઘરની ઉપજાવી કાઢેલી કોઈ વાત નથી એમ કે છે. તીર્થંકર દેવે આ વાત કહેલી છે, માન્ય કરેલી છે, સ્વીકારી છે. તીર્થંકરે માન્ય કર્યું અને હું માન્ય ન કરું, શું થયું? પસંદ થયો કે બીજું કામ થયું? હું ભગવાનને નાખવાનું કારણ હોય છે આ, નહીં તો શું થાય છે? શ્રીમદે કહ્યું ને કે એમણે કહ્યું, એમનો મત એવો હશે. એનો મત છે એ જ જીન વિતરાગ નો મત છે, અને શ્રી જીન વિતરાગ નો મત છે એ જ જ્ઞાની નો મત છે. બે મતમાં કોઈ ફેર. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. ત્રણેય સંકેત ઉપાસના યોગ્ય છે. શું? ત્રણેયની ઉપાસના કરવા યોગ્ય છે. ઉપાસના એટલા માટે કરે, પ્રાપ્તિ થાય. ઉપાસના કરે તો પ્રાપ્તિ થાય. પ્રાપ્તિ અર્થે ત્રણેય ઉપાસવા યોગ્ય છે અને સત્કાર કરવા યોગ્ય છે. કોઈમાં પણ હોય તો એનો સત્કાર કરજો એમ કહે છે. તમે કોઈ સત્પુરુષના ભક્તિવાન જીવને જુઓ તો એનો તમે સત્કાર કરજો. સત્કાર કરજો નહીં, એની પણ તમે ભક્તિ કરજો એમ કહે છે. જો તમે સ્વરૂપ લક્ષ વાળો કોઈ જીવ જુઓ તો એનો પણ આદર સત્કાર કરીને ભક્તિ કરજો. જો તમે સત્પુરુષના ભક્તિવાનને જુઓ તો એનો પણ આદર સત્કાર કરીને ભક્તિ કરજો એમ કે. બે નીતિમાં કેટલી ગાઈડન્સ છે, કેટલું માર્ગદર્શન છે. કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષના વચનનું અવલંબન વિતરાગે કહ્યું છે. એ આપણે સ્વાધ્યાયમાં વાત વાતમાં નામ લઈએ છીએ કે ગુરુદેવે આમ કહ્યું, શ્રીમદજીએ આમ કહ્યું, અનુભવ પ્રકાશમાં પૂજ્ય શ્રી દીપચંદજીએ આમ કહ્યું. કોઈ પણ નાનીનું નામ લઈને કહીએ છીએ, એમના વચનનો ત્યાં આધાર લઈએ છીએ, અવલંબન લેવામાં આવે છે. ક્યાં સુધી અવલંબન લેવામાં આવે? કે કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષના વચનનું અવલંબન વિતરાગે. અર્થાત બારમા ક્ષણમો ગુણ સ્થાન પર્યંત સુત જ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતા કરતા તે નિર્મળતા સંપૂર્ણતા પામીએ કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એનો અર્થ આ લીધો કે સત્પુરુષનું વચન છે એ દ્રવશ્રુત છે, કે જે ભાવશ્રુતની નિર્મળતામાં નિમિત્ત પડે છે. એમના વચનથી જે પરમાર્થ આ આત્માના જ્ઞાનમાં આવે છે, તેથી આ આત્માનું જ્ઞાન નિર્મળ થાય છે. જ્ઞાનનો ઉઘાડ વધતા વધતા કેવળ જ્ઞાન નહીં થાય, પણ જ્ઞાનની નિર્મળતા વધતા વધતા સંપૂર્ણ નિર્મળતા થઈ જશે. દ્રષ્ટાંત જોઈએ કે કોઈ જીવને ઉઘાડ નથી જ્ઞાનનો, શિવભૂતિ તો જ્ઞાનનો ઉઘાડ નથી, પણ જ્ઞાનની નિર્મળતા વધી અને છઠ્ઠે સાતમે ગુણ સ્થાને આવ્યા. એ જ જ્ઞાનની નિર્મળતા વધીને બારમા ગુણ સ્થાને આવ્યા અને પછી તેરમા ગુણ સ્થાને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. ઉઘાડમાં વધ્યું અને નિર્મળતા વધી ગઈ. એ નિર્મળતા જુદી વસ્તુ છે, ઉઘાડ જુદી વસ્તુ છે. ઘરની કોઈ કિંમત નથી. જેમ પુણ્યના ફળની કિંમત નથી, એમ જેમ પુણ્ય છે એ કર્મજનિત પર્યાય છે, એમ ક્ષયોક્ષમ પણ કર્મજનિત પર્યાય છે. એમ કહેવું છે ઉઘાડ છે, ક્ષોક્ષમ છે, અને ક્ષયોક્ષમ એ નાનાવરણીનો ક્ષયોક્ષમ કર્મજનિત પર્યાય છે. ફેર છે ને આગમનો અધ્યાત્મમાં આ તો ફરક છે કે આગમ છે એ ઉદગમ પરમાણુના આધારે વાતને બતાવે છે. તો અનુભવને પણ ત્યાં પરોક્ષ લીધો અને મનજનિત લીધો રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં સ્વાનુભવને પણ પરોક્ષ અને મનજનિત લીધો, અને જે અધ્યાત્મનો વિષય ચાલે ત્યાં કહે છે કે સ્વાનુભવ છે એ પ્રત્યક્ષ છે અને અતિન્દ્રિય છે, મનજનિત નથી, મનાથી જ છે. એમ છે જુદી જુદી વાત આવે. જ્ઞાનની નિર્મળતામાં પરમ પ્રયોજનભૂત વિષય સુસ્પષ્ટપણે ગ્રહણ થાય છે, જ્ઞાન સ્વરૂપને ગ્રહણ કરે છે. તો જ્ઞાન સ્વરૂપને ક્યારે ગ્રહણ કરે? કે નિર્મળતા હોય તો ગ્રહણ કરે. પહેલો પ્રતિભાસ ભૂમિકાની નિર્મળતાનો ઉપયોગ થાય છે, દર્શનને ન દેખાય ત્યારે. ત્યારથી એની તારતમ્યતા શરૂ થાય છે, નિર્મળતાની તારતમ્યતા શરૂ થાય છે. કે સ્વાનુભવની અંદર એકદમ સુસ્પષ્ટપણે ગ્રહણ કરે છે. તો કે સ્વાનુભવ તો ચોથા ગુણ સ્થાને પણ થાય છે, અને સ્વાનુભવ તો છઠ્ઠા સાતમા ગુણ સ્થાન સાતમા ગુણ સ્થાને પણ થાય છે. હવે એ દ્રષ્ટાંત લઈએ કે કોઈ બાર અંગધારી ચતુર્થ ગુણ સ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ છે, શાયિક સમ્યક દ્રષ્ટિ હો, કેવા શાયિક સમ્યક દ્રષ્ટિ છે, અને બાર અંગધારી એટલો ઉઘાડ છે ઈચ્છા દ્રષ્ટિ નહીં. અને કોઈ શિવભૂતિ મુનિ જેવા જેને કાંઈ નવ તત્વના નામ યાદ ન રહે એવા મુનિરાજ છે, સ્વરૂપ ગ્રહણ કરવાની નિર્મળતાની શક્તિ મુનિની વધારે છે, બારંગધારી સમ્યક દ્રષ્ટિની નહીં, સાયક સમ્યક દ્રષ્ટિની નહીં. જ્ઞાનમાં સુસ્પષ્ટપણે જે આત્મ સ્વરૂપને ગ્રહણ કરવાની શક્તિ, વ્યક્ત શક્તિ હો, ત્રિકાળી શક્તિ નહીં, પર્યાયમાં જે શક્તિ પ્રગટે છે એ ઉઘાડ વગરના મુનિરાજની એટલી બધી વધારે છે કે એની પાસે સમ્યક દ્રષ્ટિની એટલી નથી. તારતમ્યતા એ જાતિ એક છે, તારતમ્યતા એક સરખી તારતમ્યતા નથી. એટલે ચોથા ગુણસ્થાન વૃત્તિ ક્ષાયક સમ્યક દ્રષ્ટિ કરતાં પણ સ્વરૂપ ગ્રહણ એને વધારે સુસ્પષ્ટપણે થતું હોવાથી ગુણ શ્રેણી નિરી રાખે છે, એટલી સ્થિરતા વધે છે. જેટલી નિર્મળતાથી ગ્રહણ થાય છે એટલી સ્થિરતા વધી જાય છે, એટલે ગુણ શ્રેણી નિર્જરા વધી જાય છે. એ તો છઠ્ઠા ગુણ સ્થાને ગુરુદેવ તો દ્રષ્ટાંત આપ્યું છે. પરમાર્થ વચનિકાને એના ઉપરના જે પ્રવચનો ચાલ્યા છે, જ્ઞાન ચક્ષુ, જ્ઞાન ચક્ષુ ના લાગ્યું કે ના, અધ્યાત્મ સંદેશ, અધ્યાત્મ સંદેશના જે પ્રવચનો છે, રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઓડોમલજી અને બનારસી દાસની પરમાર્થ વચનિકા, બે ઉપરના પ્રવચનો અધ્યાત્મ સંદેશ એમાં આવ્યું. ત્યાં તો ગુરુદેવ એવો દ્રષ્ટાંત લીધો છે કે આહાર કરતા એવા મુનિરાજ ઉભા ઉભા આહાર કરતા કોળીઓ મોઢામાં મૂકે છે અને એ ચાવીને ગળે ઉતારતી વખતે ત્યાં ઉપયોગ લાગેલો છે, કેમ કે એ વગર ગળે ઉતરે નહીં ઉપયોગ ગયા વગર. જયારે ચાવલ પદાર્થ ને નીચે ઉતારવો હોય ખોરાક ને ત્યારે ઉપયોગ થી ઉતારવો પડે છે, અને ઊંડે ઉતારવો. એ વખતે એમને જે ગુણ શ્રેણી નિર્દરા છે તે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં સમય દ્રષ્ટિ ધ્યાનમાં બેઠો હોય એના કરતા ગુણ શ્રેણી એમની નિર્દરા છે. એમને આ સ્વવિકલ્પ ઉપયોગ ને આનો નિર્વિકલ્પ ઉપયોગ લીધો. કોનો? મુનિરાજનો આહાર વખતનો સ્વવિકલ્પ ઉપયોગ અને સમ્યક દ્રષ્ટિનો નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ એના કરતા ગુણ અનંત ગુણી નિર્જરા છે. મુનિરાજને આહાર કરતી વખતે વિકલ્પ છે ને રાગ છે ને, એ રાગ છે ભલે રહ્યો, રાગ રાગમાં રહી ગયો, સાધના એની ઘણી આગળ છે, એમાં કોઈ બીજો એની સાથે એને કાંઈ તારતમ્યતા એ કાંઈ સરખાપણું થઈ શકે, ભલે શુદ્ધ ઉપયોગમાં હોય અને આ ભલે શુભ ઉપયોગમાં હોય. અશુભ ઉપયોગ તો મુનિનો હોતો નથી. મુનિરાજ ભલે શુભ ઉપયોગમાં હોય, હાર કરે તો શુભ ઉપયોગમાં છે, અશુભ ઉપયોગમાં નથી. મિત્ર નીચેના ગુણ સ્થાને આહારનો અશુભ ઉપયોગ છે, સમય દ્રષ્ટિ આહાર કરે ત્યારે અશુભ ઉપયોગમાં છે, પણ મુનિરાજ આહાર કરે ત્યારે શુભ ઉપયોગમાં છે.
સર્વસિદ્ધિ
ના દેવ કરતા કેટલી નિર્મળતા? તો નિર્મળતા છે, સ્વરૂપને ગ્રહણ કરી શકે. સ્વરૂપ કેવું છે? સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વરૂપ છે, એને જાણે એમની ગ્રહણ કરવાની શક્તિ છે, જ્ઞાનમાં ગ્રહણ કરવાની શક્તિ છે. સ્વરૂપ ગ્રહણ સામર્થ્ય પ્રગટેલું, સ્વરૂપ ગ્રહણ સામર્થ્ય પ્રગટ થયેલું. સ્પષ્ટપણે લ્યો, આ આપણે નેત્રના દ્રષ્ટાંત લઈએ, નેત્રમાં તો પ્રતિબિંબનો દ્રષ્ટાંત છે, પણ છતાં કોઈ અંશે મેળવવા માટે તો કોઈને ઝાંખપ આવે છે એની આંખની, કોઈની આંખ તેજ હોય છે, ફેર પડે છે ને જોવા જોવામાં ફેર પડે છે કે નથી? ભાઈ એક જ પદાર્થને જોવે છે, એક જ પદાર્થ ને એમ કે છે કે આ ફલાણો પદાર્થ છે, છતાં જોવા જોવામાં ફેર નથી. એટલી વાત લીધી છે કે તીવ્ર જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષના વચનનું અવલંબન વિતરાગે કહ્યું છે, અર્થાત બારમા ક્ષીણમો ગુણસ્થાન પર્યંત, બારમા ક્ષીણમો ગુણસ્થાનક પર્યંત કૃત જ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતા કરતા તે નિર્મળતા સંપૂર્ણતા પામે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. નિર્મળતા વધીને કેવળ જ્ઞાન થાય છે, ઉગાડ વધીને કેવળ જ્ઞાન ન થાય એમ કેવું છે. બરાબર જે બોલ લીધો છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ એમ માને છે કે જ્ઞાનનો ઉઘાડ વધારે વધારીને હું કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીશ, અને રાગને મંદ કરી કરીને વિતરાગ થઈશ, એ બે વાત સુસંગત નથી, વિસંગત છે એમ કહું. અને તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી, એટલે કે કેવળ જ્ઞાન ઉત્પન્ન થવા પહેલાના સમય સુધી, શું છદમસ્થ છે ત્યાં સુધી, એટલે છદમસ્થતાના છેલ્લા સમય સુધી શું સત્પુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે. સત્પુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે એમ કહ્યું છે, તે નિસંદેહ સત્ય છે. આટલું સત્પુરુષ પ્રત્યેનું બહુમાન આવવું નહીતર સાતમાંથી માંડીને બારમા ગુણ સ્થાન પર્યંત નિર્વિકલ્પ દશા છે. શ્રુતનો ઉપયોગ નથી લાગતો. જે સત્પુરુષના વચનો કયા એ દ્રય શ્રુત છે, કે જે શ્રુત જ્ઞાનના એનું અવલંબન લેવાનું કહ્યું બારમા ગુણ સ્થાન સુધી. આપ બારમા ગુણ સ્થાન સુધી વાત કરો છો, પણ અમને એમ લાગે છે કે સાહેબ છઠ્ઠા ગુણ સ્થાન સુધી વિકલ્પ છે, પછી હાથમાંથી તો વિકલ્પ છે ને, કેવી રીતે શ્રુતનું અવલંબન લે? આ પ્રશ્ન થવા યોગ્ય છે. તો કે એ સાત અને સાત થી જે શ્રેણી માંડી તે કારણ વગર કાર્યની શ્રેણી થઈ નથી. શ્રેણીરૂપ જે કાર્ય થયું એ કારણ વગર નથી થયું. અને એ કારણ કયું છે? કયું કારણ છે? કે સત્પુરુષે ઉપદેશેલો માર્ગ એને આધાર મળ્યો છે. મન વચન કાયાની ત્રણ યોગની પ્રવર્તના જ કેવી રીતે છે? કે જીનાજ્ઞાને આધીન છે. જીનાજ્ઞાને આધીન કહો, આપ્ત પુરુષની આજ્ઞાને આધીન કહો, આચાર્ય મહારાજની આજ્ઞાને આધીન કહો, પછી શ્રેણી લાગે છે. એમને એમ શ્રેણી આવતી નથી. આમ સ્થૂળપણે જોઈએ તો સર્વાર્થ સિદ્ધિના દેવને ચોથું ગુણસ્થાન છે, આગળનું ગુણસ્થાન નથી હોતું. પણ શ્રુતનું પરિચર્યન ઘણું છે. ત્યાં વ્રતાદિ નથી, ત્યાગ નથી, બાહ્ય ચારિત્ર નથી. કસાય ઘણો મંદ છે, કસાય તીવ્ર નથી થતો, કસાય ઘણો મંદ છે, છતાંય બાહ્ય ત્યાગ નથી. એટલી સ્વરૂપ સ્થિરતા પણ નથી. સ્વરૂપ સ્થિરતા પૂર્વકનો બાહ્ય ત્યાગ નથી. ભાઈ નિત્યાત્મા બાહ્ય ત્યાગ તો ગમે એટલો હોય, એથી શું થઈ ગયું? પણ સ્વરૂપ સ્થિરતા નથી. અને સ્વરૂપ સ્થિરતાને અનુસરીને જે ઉત્પન્ન થતો વિકલ્પનો અભાવ અને એનાથી ઉત્પન્ન થતો જે પ્રવૃત્તિનો અભાવ, જેને બાહ્ય ત્યાગ કહેવામાં આવે છે, એ નથી. સ્થૂળપણે એમ લાગે છે હજુ ચોથે ને ચોથે છે. 33 આગળ સુધી ચોથે ગુણસ્થાન છે. એ વખતે બીજું કામ થાય છે. આ વિષય સૂક્ષ્મ છે. કે જે ચારિત્ર મોહ રહ્યો છે, ત્રણ ચોકડી રહી ને, ત્રણેય ચોકડીનો જે ચારિત્ર મોહ રહ્યો છે એ ચારિત્રનું મૂળિયું ક્યાંક આપે છે. એટલે કોઈને દેખાતું નથી. દાળા પાંદડા કાને દાળું કાપે અને પાંદડાઓ કાપે અને ખૂઠું થઈ જાય તો દેખાય કે ઝાડ ઘણું કાપ્યું, પણ ત્યાં મૂળિયા કાપે છે. ચારિત્ર મોહના મૂળિયા કાપે છે. એટલે એ જીવ એકાવતારી કેમ થાય છે અને બીજા જીવ એકાવતારી નથી થતા? કે ચારિત્રના મૂળિયા તો કપાઈ ગયા છે. હવે ચારિત્રને અંગીકાર કરીને કેવળ જ્ઞાન લેવું એને બીજો ભાવ લાગશે. જુદી જુદી જાતની ગણતરી હોય, એક સરખી ગણતરી નથી. પછી એને બારમા ચારિત્રમાં કોઈ વાર લાગશે અને કેવળ જ્ઞાન પણ એનો બીજો ભાવ લેવો કરવો નહીં પડે. એટલું કામ ક્યાં થયું? સરવાર સિદ્ધિમાં પાયાને આપી દીધું છે. પછી તો ચંતર કર્યો, આ નાખી દીધો બરાબર. કેવળ જ્ઞાનનો પાયો સરવાર સિદ્ધિમાં નાખી દીધો.
એમ શ્રીમદજીને છોકરાજી એક ગોળી બુક જોવાના,
એટલે અહીંથી આગળ બહુ આગળ ન વિધાય, પણ અહીંયા ઘણું કામ કર્યું.
ચારિત્રના મૂળિયા બાઈટ,
હા, એને હજી ચોથે ઉપર દેવલોકમાં એ જ કરે છે.
બરોબર,
ત્યાં કાંઈ એ સારામને ભોગ ઉપભોગમાં પડી જતા નથી કાંઈ?
હા જી, શું
ત્યાં કાંઈ ભોગ ઉપભોગમાં કે સારામાં કે દેવલોકના વૈભવ ભોગવવામાં પડતા નથી. દેખાય ખરા, પણ અંદરમાં ફાટ ફાટ વિરક્ત દશા હોય.
નહીં
વિરક્ત દશા એ મૂળિયાબાળવાનું કામ તો એક જ પ્રકારે કરવાનું છે, વારંવાર સ્વરૂપને અવલંબે છે. રાગ બુદ્ધિપૂર્વકનો હોય કે રાગ અબુદ્ધિપૂર્વકનો હોય, મોહ બુદ્ધિપૂર્વકનો હોય કે મોહ અબુદ્ધિપૂર્વકનો હોય, પોતાના સ્વરૂપનું અવલંબન વારંવાર લે છે. સ્વશક્તિ પ્રસન્ન 116મો કલમ. સમય સારો 116. એમ કહ્યું છે કે જીવ જ્ઞાન ઉત્પન્ન થયા પહેલાના અને છદ્મસ્થાના છેલ્લા સમય સુધી સત્પુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે. જો આપતો પુરુષ ન લીધો પછી આ પરિગ્રહમાં પહેલેથી સત્પુરુષ લીધું છે, શું સૌથી પહેલામાં આપતો પુરુષ લીધું પછી સત્પુરુષે સમજવાય ગયો છે. સત્પુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે એમ કહ્યું છે તે નિસંગ સંદેશ સત્ય છે, અથવા તે ત્રિકાળ અબાધિત સિદ્ધાંત છે એમ લેવું, એમાં કોઈ ફેર નથી. સત્પુરુષ પ્રત્યેનો રાગ વધારવાની વાત આવી, રાગ વધારવાની વાત આવી કે બહુમાન વધારવાની વાત આવી? બહુમાન ઓળખાણ થી થાય, પર્યાય છે, રાગની પર્યાય નથી. પછી એ જ્ઞાન બળવાન હોવાથી રાગ ખેંચાઈને જ્ઞાનને અનુસરતો જોવામાં આવે છે, ત્યારે લોકો રાગરૂપ ભક્તિને ઓળખે છે ને સમજે છે, જ્ઞાનરૂપ ભક્તિને ઓળખતા ને સમજતા નથી. રાગ તો બિચારો જ્ઞાનની પાછળ ધસડાનો છે, પણ એને એના માં સ્થૂળતા વધારે હોવાથી દેખાઈ જાય છે આની માને ભક્તિ છે. રાગ જોઈને એમ શું કે છે કે આને ભક્તિ છે, પણ ખરેખર ભક્તિ રાગની પર્યાય નથી, તે તો જ્ઞાનરૂપ ભક્તિની પાછળ પાછળ ચાલતી રાગની પર્યાય છે એમ છે. રાગ છે એ રાગ નો અભાવ કરશે, રાગ ની વૃદ્ધિ નહીં કરે. એમ તો સ્વરૂપ મહિમા ના સ્વરૂપ નો વિકલ્પ આવે છે, મારામાં અનંત ગુણ છે, અનંત આનંદ છે, અનંત સામર્થ્ય છે, તો પછી એ આત્મસ્વરૂપના વિકલ્પ વધારવા માટે છે કે નહીં? અનુભવ થતા એ વિકલ્પ ખલાસ થઈ ગયો. જો આત્માની ભક્તિ રૂપ આત્માના મહિમા રૂપ એ વિકલ્પો હોય અને જો એ વિકલ્પો સાધક હોય તો એ વૃદ્ધિગત થવા જોઈએ, એના બદલે અસ્ત થઈ જાય, શાંત થઈ જાય છે એમ સૂચવે છે કે એ સાધન નથી. વૃદ્ધિ થાય તેને સાધન કહીએ, અભાવ થાય તેને સાધન ન કહીએ, એ તો ફેર છે. મિલના કે નહીં મિલને કહીએ, સુનના કે નહીં સુનને કહીએ, કેમ કે સાધન નથી. હા, એક પત્ર એવો છે 751, સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેની પૂર્વ ભૂમિકાની વ્યવસ્થિત લાઈન દોરીનું પ્રતિપાદન છે કે પહેલા આમ કરજે તો પછી આમ થશે તો પછી સમ્યક દર્શન થશે. અને પછી બહુ ટૂંકું, બહુ સંક્ષેપમાં, ઓછામાં ઓછા પરિશ્રમે સધાય તેવું. મળ્યું તો ખરું, પણ ફળ્યું કોને એટલો આધાર લેવાનો છે ત્યારે એ મળ્યું કહેવાય. ફળે તો મળ્યું કહેવાય, નહીતર મળ્યું કઈ કહેવાતું નથી. હજારો ના હાથમાં, લાખો માણસો ના હાથમાં ગયા છે. સાતસો 52 નો છે. પારસીભાઈ કુશળચંદ મોરબીના બે મુમુક્ષુ છે, નવલચંદ ડોસાભાઈ. આ બંને ભાઈઓ ઉપર ઘણા પોસ્ટકાર્ડો લખાયેલા છે. ઈડરમાં આ પોસ્ટકાર્ડો જોયા, સ્વ હસ્તાક્ષરમાં ઈડરમાં આ પોસ્ટકાર્ડો જોયા હતા. ધાક્ષુભાઈ પુષ્પચંદ નવચંદ દોસાભાઈ આ પત્રમાં તો એમને કેટલાક જે પારિભાષિક શબ્દો છે, જૂનાગઢમાં આગમ ભાષાના જે પારિભાષિક શબ્દો છે, એ શબ્દોની વ્યાખ્યા કરી છે સંક્ષિપ્તમાં. એક એક શબ્દની વ્યાખ્યા કરી છે. જેમ કે પહેલા લેશિયા લીધું છે, જીવના કૃષ્ણ આદિ દ્રવ્યની તે છે ભાષ્યમાન પરિણામ. કેટલા પરિણામ ન લીધા, ભાષ્યમાન પરિણામ, લાગે અનુભવ થાય એવા પરિણામ. જીવના પરિણામોનો કૃષ્ણ આદિ લેશિયા એટલે કાળું, પછી વાદળી, પછી કાપું, એવી રીતે એમ ઓછો થતો 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 શુક્લ એટલે સફેદ રંગ આવી જાય. બે જ રંગ છે મૂળમાં. એ ચિત્રકારે વાત કરેલી, રંગની મેળવણી કરીને એને શેડ કરવા પડે ને, તો કે મૂળમાં બે રંગ છે, કે એક કાળો ને એક સફેદ, બે જ મૂળ રંગ છે, ત્રીજો મૂળ રંગ નથી. અને આ મેળવણી છે બધા બાકીના રંગ થાય છે. મૂળમાં બે જ રંગ છે. એમ જીવના પરિણામ ઘણા ખરાબ હોય તો એ કાળા પરિણામ કૃષ્ણ લેશિયા કહેવાય છે. પછી ઓછા ખરાબ, એથી ઓછા ખરાબ, પછી સારા, પછી વધારે સારા, અને સૌથી સારા એમ કરીને એને શુક્લ લેશિયા સુધી ગણવામાં આવે. એ પ્રમાણે જેમ રંગમાં, રંગના દ્રષ્ટાંતે કૃષ્ણ આદિ દ્રવ્ય કાળા પદાર્થનું દ્રષ્ટાંતે, જીવના પરિણામને કષાયની તીવ્રતા, રસની કષાય રસની તીવ્રતા, મંદતા તીવ્રતા મંદતા ને દર્શાવનારા પરિણામના છ ભેદ લીધા છે. છ લેશિયા લીધી છે એને લેશિયા કહેવાય. દેવાદિ દેવ
સ્તુતિ મંદર ભગવાનનો, જય પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવનો.